వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్యరుచిరారణాంబుజం పూజితం సర్వనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవ త్వం త్వం వందే భక్తికాసుకం. అనంకోటి బ్రహ్మాండాధిపతి సర్వావతారి ఇష్టదేవ భగవాన్ శ్రీ స్వామినారాయణ, స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాతా దేవ్ వడతాల వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ని ఛత్ర ఛాయామా సారాయ జునాగఢ్ ప్రదేశ్నా ప్రాణ సమాన్ జునాగఢ్పతి రాధారమణ దేవ్నా దివ్య సాన్నిధ్యమా માળિયા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય ચરિત્ર તેમજ અન્ય અવતારોના ચરિત્રોથી સભર એવા ભગવત સ્વરૂપ ભાગવતના દિવ્ય સાનિધ્યમાં કથાપારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે માળિયાને આંગણે પરમ પવિત્ર મોક્ષદાયિની ભાગીરથી જ્ઞાનગંગા એનું અવતરણ થયું છે. જ્યારે તીર્થ કરવા હોય ત્યારે જીવાત્માએ કેટકેટલા કષ્ટ સહન કરી અને પવિત્ર ધામ હોય, પવિત્ર જગ્યા હોય, જ્યાં મહારાજના ચરણ કમલ અંકિત થયા હોય એવા તીર્થોની યાત્રા કરી પોતાના જન્મના કર્મોને અને પોતાના બંધનોને ધોવા માટેનો દાખલો કરવો પડતો હોય છે. પણ આજે માળિયા સદભાગી બન્યું છે કે જે દાખલો આપણે કરીને ભગવાનને મેળવવા કે ભગવાનના સાનિધ્યને મેળવવા રાત દિવસ દોડવું પડે, આજે ભગવાન ભાગવત સ્વરૂપે આપણા ગામની અંદર પ્રગટ થઈ અને પોતાના ચરિત્રોના પાવનકારી પ્રસંગોથી આપણને પાવન કરી રહી છે. આજે બહુ સુંદર પ્રસંગ કથાની અંદર આપણે સૌએ શ્રવણ કર્યો. આ સંસારની અંદર જીવાત્માને આગમન અને અહીંથી વિદાય એને આપણે કાળકર્મ કાળચક્રની વાત કહીએ છીએ. શાસ્ત્રમાં એમ બતાવવામાં આવ્યું કે આ જીવાત્મા 84 લાખ યોનિની અંદર ભટકતો પોતાના કર્મ અનુસાર ગતિ કરતો જ્યારે ભગવાનની કૃપા થાય અને અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે એને આવો મનુષ્ય દેહ મળે છે. શાસ્ત્રમાં મનુષ્ય દેહને જેટલો દુર્લભ બતાવ્યો છે એટલો જ મનુષ્ય દેહને વિશે સત્સંગ એ એનાથી પણ અતિશય વધારે દુર્લભ બતાવ્યો છે. જેમ 84 લાખ યોનિની અંદર મનુષ્ય દેહ એક વખત મળે એમ આ મનુષ્યની અંદર કરોડો જીવાત્મા સંસારની અંદર અનેક શરીર ધારણ કરીને વસતા હશે પણ એમાં દરેકને સત્સંગ એવો સુલભ નથી થતો. એટલે જેના ઉપર ભગવાનની કૃપા વરસી હોય, જેને ભગવાનનો જેના ઉપર રાજીપો ઉતર્યો હોય એને આ સત્સંગની ઓળખાણ થાય છે. પણ વચનામૃત આદિ ગ્રંથોની અંદર ભગવાને બહુ સુંદર વાત લખી કે મનુષ્ય દેહની સાર્થકતા ક્યારે થાય, જ્યારે આપણને આટલો દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એ મળ્યાની સાર્થકતા ક્યારે કહેવાય. ત્યારે શાસ્ત્રકારોએ એમ કીધું અને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વયં એમ બોલ્યા કે આ જગતની જે માયા અને માયાના બંધનો એનાથી પોતાની વૃત્તિઓને જીવાત્મા જ્યારે પાછી વાળી શકે અને પોતાના અંતકરણ સહિત એ ભગવાનની અંદર પોતાની વૃત્તિ પૂરવી અને ભગવતમય પોતાનું જીવન જીવી, ભક્તિમય પોતાનું જીવન જીવી અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવી અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, જ્યારે આ દાખલો સફળ થાય ત્યારે માનવ મનુષ્ય દેહ આપણને મળેલો એ સફળ થયો છે. સંસારની અંદર માત્ર હાથ પગ કે મનુષ્ય જેવો આકાર મળી જવાથી આપણે માણસ જીવન સાર્થક કર્યું એમ ન ગણાય. વચનામૃત ની અંદર મહારાજે કીધું કે જો પંચ વિષય ની અંદર જીવાત્માની વૃત્તિઓ વળેલી ચોટેલી રહે, પંચ વિષય તરફ ભગવાનની ભગવાનનો ત્યાગ કરીને પંચ વિષય ભણી એ જીવાત્માની વૃત્તિ જો ખેંચાય તો મહારાજ કહે છે જેમ આપણા અનંત ભાવ બગડ્યા એમાં મનુષ્ય દેહ પણ આપણો વ્યર્થ જાય છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણી ભારતીય સંસ્કૃતિ એમાં કોઈ પણ ધર્મ હોય, ચાહે વૈષ્ણવ ધર્મ હોય, રામાનંદી ધર્મ હોય, રામાનુજ ધર્મ હોય, નિંબાર્ક સંપ્રદાય હોય કે માધવ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સનાતન અનેક ધર્મોની પરંપરાઓ આપણા ભારત દેશની અંદર પ્રવર્તે છે. પણ દરેક ધર્મનો જો સાર કહીએ તો જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ એનું પરમ લક્ષ્ય રહેલું છે. અને એટલા જ માટે જ્યારે ભગવદ્ કથાનું શ્રવણ કરવામાં આવે ત્યારે વારંવાર આપણને ટકોર કરવામાં આવે છે કે આ ભગવાનના ચરિત્રોથી ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે બહુ સુંદર વાત લખી છે વાલા ભક્તો, કે ભગવાનના જન્મ અને કર્મને જે દિવ્ય જાણે છે એને પુનર્જન્મનો એને પુનર્જન્મ રહેતો નથી. અર્થાત કે ભગવાનના જ્યારે કથા શ્રવણ કરીએ, જીવાત્માને ભગવાનની અંદર પ્રતીતિ થાય, ભગવાનની અંદર પ્રીતિ બંધાય, અને એ પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાનની અંદર દાસત્વની ભક્તિ, ભગવાનના સાનિધ્યપણાની ભક્તિ, સામિત્યની ભક્તિ, આ ભક્તિએ કરીને ભગવાનને રાજી કરતા જીવાત્માને જો આવડે તો આપણે આ જે ભવસાગર તરવાનો આપણો સંકલ્પ છે સાકાર કરી શકીએ. અને ખરેખર વાલા ભક્તો, આજે માળિયા અને આજુબાજુના પ્રદેશના સત્સંગી હરિભક્તો એટલા બળભાગી છે કે ભગવાનના એ દિવ્ય ચરિત્રો સાંભળીને વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજે કીધું ભગવાનનો દ્રઢ નિશ્ચય ક્યારે થાય? વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે ભગવાનનો દ્રઢ નિશ્ચય ક્યારે થાય, ત્યારે મહારાજે કીધું કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે અક્ષરધામની અંદર અખંડ બિરાજમાન છે, એ જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાનના જ્યારે અવતાર ધારણ કરે છે, અનેક જીવાત્માના કલ્યાણને માટે જ્યારે અવતાર ધારણ કરે છે, ત્યારે એ અવતારોના સંસર્ગમાં જે જીવાત્મા આવે છે એ ભગવાનના યોગે કરીને ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય છે. મહારાજે શું કીધું કે ભગવાન જે અનંત સૂર્યકોટી, જે કરોડો સૂર્ય જેટલું દૈદીપ્યમાન જે અક્ષરધામ છે, એ અક્ષરધામમાં મહારાજ જે બિરાજમાન છે, એ જીવાત્માના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, અને એ અવતારોના યોગમાં જે જીવાત્મા આવે, એટલે અવતારોનો સાક્ષાત્કાર જેને કર્યો હોય એવા જીવાત્માને ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય છે. ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે મહારાજ તો પૃથ્વી ઉપર આવે અને પોતાની લીલા સંકેલી લે, ત્યાર પછીના ભક્તો માટે શું? એના માટે પણ મહારાજે બહુ સુંદર વચનામૃતના માધ્યમથી આપણને ઉપદેશ આપ્યો છે. મહારાજે કીધું કે ભગવાન જ્યારે પોતાની લીલા સંકેલી અને પોતાના ધામમાં પધાર્યા હોય ત્યારે ભગવાનના યોગમાં આવેલા એવા સંતો ભક્તોનો સમાગમ કરવાથી પણ નિશ્ચય દ્રઢ થાય છે. હવે આપણને એમ થાય, હજુ એક ડગલું આગળ વધીએ, કે ભગવાનના જ્યારે યોગમાં આવેલા સંતો ભક્તો પણ આ પૃથ્વીને વિશે ન રહ્યા હોય ત્યારે મહારાજે કીધું કે અમારા પધરાવેલા દેવો અને અમારા શાસ્ત્રો, એનો જો સમય સત્સંગ રાખશો, એનો યોગ રાખશો, તો પણ તમને ભગવાનનો દ્રઢ નિશ્ચય થશે. એટલે મહારાજને આપણી મોક્ષની કેટલી ચિંતા છે. આ ઘોર કળીકાળની અંદર, ત્રિવિધ તાપની અંદર બળતો જીવાત્મા, એને ભગવાનનો સાક્ષાત્કાર કઈ રીતે થાય, ભગવાનની ઓળખાણ કઈ રીતે થાય, અંતર્મનની અંદર ભગવાન કેમ બિરાજે, એના માટે મહારાજે કીધું કે કળિયુગની અંદર જ્યારે ભગવાન આ પૃથ્વીને વિશે ન હોય, ભગવાનના યોગના સંતો હરિભક્તો જ્યારે પૃથ્વીને વિશે ન હોય, ત્યારે આ શાસ્ત્રોનો આશ્રય કરવો અને ભગવાનના જે સ્વરૂપો મંદિરની અંદર પધરાવ્યા છે, જે પ્રતિષ્ઠિત ભગવાનની મૂર્તિઓ, એનો આશ્રય કરવાથી ભગવાનના સાક્ષાત્કારનું પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય છે. અને વાલા ભક્તો, આજનો પ્રસંગ એ બહુ સુંદર અમારા વિદ્વાન એવા છપિયા સ્વામી, જોકે આજે ભાગ્યશાળી છો, જૂનાગઢ દેશમાં ગઢપુરથી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાંથી અહીંયા વક્તા આવ્યા છે. એટલે ખરેખર આ માળિયા સત્સંગ અને આજુબાજુનો સત્સંગ વિસ્તાર બહુ ભાગ્યશાળી છે, ઉંમરમાં નાના છે, પણ કથા બહુ સારી એમને વર્ણન કરી સમયના અભાવે. પણ બહુ સુંદર વાત, ગોપિકાઓની સ્થિતિ આપણે વિચારી વાલા ભક્તો, આ જીવાત્માને હાર્દ શું છે, સત્સંગનો હાર્દ શું છે, જીવાત્માને સત્સંગની અંદર શું કરવાનું છે, એની જો આપણે ઝાંખી લેવી હોય તો આજના કથા પ્રસંગની અંદર જોવા મળે. જેમ ગોપિકાઓને ભગવાનની અંદર વિશ્વાસ હતો, ભગવાનની અંદર શ્રદ્ધા હતી અને ભગવાનને સમર્પિત થઈને રહ્યા હતા, જો જીવાત્માઓ સમર્પિત થઈને રહે ને તો ભગવાનને ભક્ત ભગવાનને યાદ ન રાખે પણ ભગવાન ભક્તને યાદ રાખે. જેમ ઉદ્ધવજીનો પ્રસંગ હમણાં આપણે બધાએ સાંભળ્યો, બહુ ટૂંકમાં વર્ણન કર્યો, પણ મહારાજે આ વાતને બહુ સુંદર રીતે વચનામૃતમાં શ્રીજી મહારાજે વર્ણવી. મહારાજે કીધું કે મથુરા અને ગોકુળની વચ્ચે કેટલું અંતર છે, બહુ થોડું અંતર છે, પણ છતાંય જ્યાં સુધી ભગવાનની ઈચ્છા નથી થઈ ત્યાં સુધી ગોપિકાઓ ભગવાનના દર્શનને અર્થે ગયા નથી. મહારાજે કીધું, આવો જેના સમર્પિત ભાવ જેને હોય કે મારા ઈષ્ટદેવની આજ્ઞા અને ભગવાને સ્થાપેલા અમારા સિદ્ધાંતો કે મહારાજે બતાવેલો માર્ગ એને જેને અનુસરવાની ખેવના હોય છે, પછી મહારાજ ક્યારેક વૃંદાવન અને ગોકુળને ભૂલ્યા નથી. અને મહારાજે એમ સુધી કે જ્યારે ઉદ્ધવજીનો પ્રસંગ આપણે સાંભળ્યો કે ઉદ્ધવજીને મનમાં એમ થયું કે ભગવાન તો જગતને મોહ છોડાવે છે અને આજે પોતે એના મથુરા ગોકુળના વૃંદાવન ને ગોકુળના મોહની અંદર બંધાણા છે, ભક્તોના પ્રેમની અંદર બંધાણા છે. જ્યારે ઉદ્ધવજીએ ઉપદેશ કર્યો ત્યારે મહારાજે ચરિતાર્થ કરવા માટે એક ઉત્સવ પ્રસંગ એવો કર્યો કે ઉદ્ધવજીને ઉપદેશ કરવા માટે મોકલ્યા. મહારાજને જો મહારાજને ધારત તો બીજા ઘણા બધા એવા વિદ્વાનોને મોકલી શક્યા હોત, પણ મહારાજે ઉદ્ધવજીને આ પ્રમાણિત કરવું હતું કે અમે જે પ્રેમના સંબંધ બાંધ્યા છે એ મિથ્યા નથી. અને જ્યારે ઉદ્ધવજી ગોપિકાઓને જ્યાં ઉપદેશ કરવાને માટે જ્યારે ગોકુળ વૃંદાવનની અંદર જાય છે ત્યારે એ ગોપિકાઓનો જે આક્રંદ જે સ્થિતિમાં કૃષ્ણ પરમાત્માએ છોડ્યા હતા, એટલે કે જ્યારે ગોકુળથી મથુરા તરફ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ જ્યારે જે રીતે પ્રયાણ કર્યું હતું અને ગોપિકાઓને જે હાલતમાં છોડ્યા હતા, એ હાલતની અંદર એ સ્થિતિની અંદર રજ માત્ર પણ ફેર જોયો નથી, એવી ને એવી એમની પ્રેમ ભક્તિની એવી ને એવી એમની આતુરતા અને એ જ દ્રષ્ટિ એ પથરે એ માર્ગ ઉપર મથુરાના માર્ગ ઉપર પાથરીને રાહ જોતા હોય ત્યારે ઉદ્ધવજીને એમ થયું કે મેં તો ખાલી ભક્તિની વાત કરી છે, મેં તો ખાલી ભક્તિની વાત, મેં તો જ્ઞાન શાસ્ત્રમાંથી મેળવ્યું છે, પણ જો આજે મૂર્તિમાન દર્શન કરવા હોય તો આ મથુરા ગોકુળની અંદર આવીને ગોપિકાઓના દર્શન કરવાથી ભક્તિનું સાચું સ્વરૂપ દર્શન થાય છે. આજે આવી જ્યારે ભગવાન સાથે જીવાત્મા પ્રેમ બાંધી દે, જ્યારે જીવાત્મા પોતાના જાતને એટલે આ શરીર સહિત, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર ભગવાનને રાજી કરવાનો ઉપાય શું, ત્યારે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કે પોતાના દેહ ધન ધામ પોતાના પરિવાર સહિત જ્યારે ભગવાનને સમર્પિત થઈ જઈએ એનાથી શ્રેષ્ઠ ભગવાનને રાજી કરવાનો બીજો કોઈ ઉપાય નથી. એટલે આવી જ્યારે ભક્તિનો અંગ આપણને જ્યારે બતાવે છે, ભલે ભક્તો આપણને એમ થાય કે આ તો વાતો કરવી બહુ સહેલી છે પણ ભગવાનની અંદર આવી પ્રીતિ કેમ બંધાય, તો ભગવાનનું જ્યારે મહાત્મ સમજાશે, ભગવાનના જ્યારે ઐશ્વર્ય પ્રતાપને આપણે જાણશું અને ભગવાનના ભગવાનપણાની જ્યારે પ્રતીતિ થશે, આ જગત મિથ્યા મનાશે, ત્યારે ભગવાનની અંદર આવો સ્નેહ થશે. અને જ્યારે ભગવાનમાં આવો સ્નેહ થશે વાલા ભક્તો, પછી અક્ષરધામ જરાય છેટું નથી. મહારાજે વચનામૃતમાં લખ્યું, લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજડતા મૂકો તો રજ ભેગો રજ થઈ જાય, પણ અંતરદ્રષ્ટિ કરીને તમે જુઓ અમે તમારાથી જરાય છેટા નથી. એટલે ભગવાનને આપણા હૃદયની અંદર વસાવવાનો, ભગવાનને આપણા હૃદયમાં સ્થાન આપવાનું, આ આનાથી ઉત્તમ આપણી પાસે કોઈ માર્ગ નથી. અને એ માર્ગ પ્રશસ્ત કરવાને માટે આજે આ કથા પારાયણનું આયોજન માળિયાને આને થયું છે. યજમાન પરિવારે તો નિમિત્ત માત્ર બન્યા છે અને એમના પરિવારનું સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ તો આનું ફળ મળે જ, એના મનના સંકલ્પો પૂર્ણ થાય એ તો ફળ મળે જ, પણ સાથે સાથે હજારો જીવાત્મા જે આ સત્સંગના માધ્યમથી ભગવાનના ચરિત્રના માધ્યમથી પોતાના જીવની અંદર ભગવાનની દ્રઢ નિષ્ઠાને કરશે, આજે એમના પણ મોક્ષના એના જે અધિકારી છે, જે ભગવાન જ્યારે બનશે મોક્ષના અધિકારી બનશે ત્યારે ભગવાનનો રાજીપો આજે સમગ્ર સત્સંગ સમાજ ઉપર ઉતરે છે. વાલા ભક્તો, બહુ આનંદનો પ્રસંગ છે. આજ ભગવાનની અંદર એક બહુ સુંદર ચરિત્ર આવે છે, આપણે બહુ સમય જાજો નથી લેવો, કારણ કે જ્યારે તમે 7-7 દિવસથી કથાનું રસપાન કરો છો આમાં ઘણા બધા ઉપદેશના પ્રસંગો અને ઘણા બધા ચરિત્રો એવા આવ્યા હશે જે જીવનની અંદર આપણે વાગોળ્યા કરીએ એને યાદ રાખીએ તો જીવનની અંદર ક્યારેય મીઠાશ કે ભગવાનની ભક્તિનો રંગ ઉતરે નહીં, એટલે આવા પ્રસંગો આવ્યા છે. પણ એક બહુ સુંદર નાનું દ્રષ્ટાંત આજે આપું. આ પ્રસંગની અંદર એક સુદામાનું દ્રષ્ટાંત બહુ અમને ચરિતાર્થ અમને પણ બહુ ગમે છે, કારણ કે એક જીવન મનુષ્ય સ્વભાવ જ્યારે આપણે માણસ મૂકી દે છે ત્યારે ભગવાન શું પ્રાપ્તિ કરાવે છે એનું એક નાનું એવું દ્રષ્ટાંત આપું કે ભગવાનના મિત્ર સુદામા, આપણે બહુ પ્રસંગને યાદ કરીને આપણે જો સમજવા પ્રયત્ન કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મિત્ર સુદામા હતા. એમ કહેવાય કે સાંદિપી મુનિના ઋષિ આશ્રમની અંદર જ્યારે લાકડા કાપવાને માટે જાય અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ભાગ્યનો તાંદુલ એટલે કે પૌવા એ સુદામા ખાઈ જાય અને ભગવાન એના કારણે કરીને ભગવાનનું પ્રારબ્ધ કર્યું, પછી ભગવાનની ભક્તિ કે અંદર જ્યારે ઉણપ આવે ત્યારે એના જીવનમાં દુઃખ અને દારિદ્રતાથી એમનું જીવન ભરાઈ ગયું એવું ભગવાન આ શાસ્ત્ર આપણને કહે છે. વિચાર કરો, ભગવાનની મિત્રતા, ભગવાનના સમીપ આવ્યા પછી પણ ભગવાન પણ જણાણો નથી. મનુષ્યનો સ્વાર્થ સામે, મનુષ્યની પોતાની મનુષ્ય ભાવ દેહ ભાવ જ્યારે આગળ આવ્યો ત્યારે ભગવાનને ભૂલી ગયા અને ભગવાનના મિત્ર હોવા છતાં પણ દુઃખ દારિદ્ર્યને પામ્યા એવું શાસ્ત્ર એમ કહે છે. પછી આગળ એ પ્રસંગની અંદર આગળ વધીએ તો એમ થાય કે સુદામાના જ્યારે પત્નીએ એમને શિખામણ આપી કે તમારા મિત્ર તો દ્વારકાના રાજા છે, તમે જાઓ અને એમની પાસે કંઈ યાચના કરો, ત્યારે પણ એક અહમ, જે મનુષ્યનું અહમ છે ને કે ભગવાનની આગળ જે માંગવું શા માટે, હે, આપણને મનુષ્યને સ્વભાવ ક્યાં ક્યાં આડો આવે છે એ મારે બતાવવું છે કે આપણને ભગવાન આગળ પણ પોતાની મોટપ છોડવી ગમતી નથી. આપણે ધાર્યું, આપણે માન્યું એ સાચું, આવી જ્યારે વૃત્તિ રાખી અને ભગવાન આગળ આપણે વર્તીએ તો પણ ક્યારે ઉદ્ધાર થતો નથી. પણ જ્યારે સુદામાએ પોતાનો એ અહમ મૂકીને, પોતાનું જે માન મૂકીને અને જ્યારે દ્વારકાના દરવાજે ઊભા છે ત્યારે એમ કહેવાય કે કૃષ્ણ પરમાત્મા રુક્ષ્મણીની સાથે જ્યારે હિંડોળા ઉપર બેઠા હોય અને દ્વારપાલ આવીને ખબર આપે કે ભાઈ સુદામા નામનો કોઈ ભક્ત આપના દર્શનની રાહ જોવે છે, ત્યારે એમ કહેવાય કે કૃષ્ણ પરમાત્મા પોતાના હિંડોળેથી ઊભા થઈ અને દોટ મૂકીને કૃષ્ણ સુદામાને ભેટી અને એને અંદર લઈ આવે. લાવે એટલું જ નહીં, પોતાની સમીપ આસન આપે અને પોતે સુદામા જે પેલી પોટલી હંતાડી હતી ને એ પોટલીને લઈ અને પોતે એમાંથી પૌવા ખાઈ એને ન્યાલ કરતા જાય. એક એક મુઠ્ઠીએ તો રાજપાટ આપ્યા, એક એક મુઠ્ઠીએ સમૃદ્ધિ આપી અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને રુક્ષ્મણીજી હાથ પકડ્યો, પહેલા હવે રહેવા દેજો ને તો અમને આપી દેશો. એટલે ભગવાન જ્યારે રીજે છે, મારો કહેવાની પાછળનો પ્રસંગ વાલા ભક્તો બહુ સુંદર છે કે આપણને ભગવાનની નજીક લાવનાર કોઈ ઉપદેશતા મળે પણ જ્યારે જીવાત્મા પોતાના અહમમત્વને મૂકી, પોતાના જ્યારે મનના મનો બંને જે બુદ્ધિને પોતાની એક બાજુ પર મૂકીને ભગવાનની શરણાગતિ સ્વીકારે છે પછી એને માંગવું નથી પડતું, ભગવાન દોડીને સામે આવે છે. એને ભગવાનને બસ આપણે કેટલું કરવાનું છે, આપણે આજે આરે આવીને બેઠા છીએ, 84 લાખ યોનિમાંથી ભટકતા 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 આ મન ભગવાનના દ્વારે આવ્યા છે, સત્સંગના દ્વારે આવ્યા એટલે ભગવાનના દ્વારે આવ્યા છીએ. અહીંયા આગળ જો શરણાગતિ સ્વીકારી લઈશું તો આપણે પછી ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન ગોતીને લઈ જશે કે આ મારો ભક્ત છે અને અક્ષરધામનો અધિકારી છે. માટે આ કથાનું આપણને એ જ ફળ મળે કે ભગવાનમાં એવી પ્રીતિ બંધાય જેમ ગોપિકાઓની નવ પ્રકારની નવદા ભક્તિ બતાવી, એમાં પ્રેમલક્ષણા ભક્તિનો વિશેષ ઉમેરો કરવાનો, વિશેષતા એની બતાવવામાં આવી કે ગોપિકાઓની બે ભક્તિને મહારાજે બિરદાવ્યા કે વચનામૃતની અંદર શ્રીજી મહારાજે, ગોપિકાઓની પ્રેમલક્ષણા ભક્તિ અને હનુમાનજીની દાસત્વની ભક્તિ. આ બેમાંથી એક અંગ આપણે મજબૂત કરી લઈએ અથવા બેવ થઈ જાય તો અતિ ઉત્તમ, કે ભગવાન હનુમાનજીની જેમ આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ, અને જે પદાર્થમાં મારા રામ નથી એ પછી મોતીનો હાર હોય તો પણ મારા માટે તુચ્છ છે, એમ સંસારની અંદર ગમે તે માન મળે, મોટપ મળે, જગતની અંદર ગમે તેવી આપણને પૈસા સુખ સંપત્તિ અને અઢળક ઢગલા થતા હોય પણ જેમાં ભગવાનનો રાજીપો ન હોય એની સામે આપણે દ્રષ્ટિ ન કરીએ, આવી જ્યારે સમર્પણ ભક્તિ આપણામાં જ્યારે આવશે, સમજણ આવશે અને જેમ ભગવાનને માટે કુળ લાજ મર્યાદા બધું મૂકી અને આકુળ વ્યાકુળ થઈ અને જેમ ગોપિકાઓએ ભગવાનને સેવ્યા ત્યારે ભગવાને એમનો અખંડ એમને યાદ રાખ્યા અને એ ગોપિકાઓના જ્યારે ભગવાન વશ થઈને રહ્યા ત્યારે મહારાજે ભગવાને એમને પણ ધામની પ્રાપ્તિ કરાવી. આવી કોઈ પંડિતાઈની કે કોઈ વિદ્વત્તાની વાતો ગોપિકાઓ નહોતી જાણતી, એમ વચનામૃતમાં લખ્યું કે કોઈ શાસ્ત્ર પુરાણ ભણ્યા નહોતા પણ ભગવાનને રાજી કરતા આવડ્યું તો ભગવાને એમને ધામની પ્રાપ્તિ કરાવી. એટલે આ અંગ આપણા મજબૂત કરવાને માટે આજે આપણે સત્સંગ મળ્યો છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ દિંગોધણી ભગવાન શ્રીહરિ જ્યારે આપણને પ્રાપ્ત થયા છે, આવા સત્શાસ્ત્રો આપણને પ્રાપ્ત થયા છે, આવા મંદિરોની અંદર ભગવાનના દિવ્ય સ્વરૂપો, જે અખંડ હાલતું ચાલતું બોલતા સ્વરૂપો આપણને જ્યારે મળ્યા છે ત્યારે આપણી જીવાત્માની ફરજ છે કે આ મનુષ્ય દેહ જો એળે ન જવા દેવો હોય તો ભગવાનના કથા વાર્તાના માધ્યમથી ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ કરીને ભગવાનની અંદર એકાત્મપણું આપણે કરી લઈએ, આપણે ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જઈએ, ભગવાનને સમર્પિત થઈ જઈએ. એટલે એવું કહેવાનું નથી કે બધા સાધન્યાસી થઈ જજો, હું કોઈને એવો અનર્થ ન લે કે ઘર બહાર મૂકી દેજો, પણ ઘરની અંદર વ્યવહારની અંદર પણ અંતરવૃત્તિથી અખંડ ભગવાનને જો આપણે સંભાળતા રહીએ, બહેનો સવારે પાણી ગાળતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઠાકોરજીને થાળ બનાવતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભક્તો પુરુષો જ્યારે નોકરીએ હોય, ધંધામાં હોય, ખેતી કરતા હોય તો અંતરમનની અંદર અખંડ સ્વામિનારાયણ 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 જ્યારે વણી જાય ત્યારે સ્વામિનારાયણ આપણી અંદર પણ ભગવાનનો અંતર આવિર્ભાવ થઈ જાય હૃદયની અંદર, પછી ભગવાનને ગોતવા ન જવું પડે, ભગવાન આપણને ગોતતા આવે. એટલે એ ભક્તિની ભાવના પ્રબળ કરવાને માટે આજે સુંદર મજાનો દાખલો આજે માળિયાને આંગણે થયો છે, અમને ખૂબ આનંદ છે. સ્વામીએ વાત કરી કે સમયની ખરેખર ખૂબ કટોકટી હતી, 2 મહિના પહેલાં અગાઉ તારીખ તો આપી હતી પણ એવી પરિસ્થિતિઓ અનિવાર્ય અમારી પાસે આવી કે અમે અહીંયા આગળ કદાચ ન આવી શક્યા હોત, પણ પછી એમ થયું, મેં વાત કરીને કે ભગવાનને ત્યાં શરણાગતિ સ્વીકારો ને એટલે ભગવાનને દોડતું આવવું પડે, એટલે અમે ક્યાં જઈએ પછી, હે, મહેશભાઈ ને યજમાન અમારા પરિવારે ફોન કર્યા અને શરણાગતિ સ્વીકારી, મહારાજ તમે રાજી રહો એમ કરો. એટલે પછી મારે શું કરવું, મારે કઈ બોલવા પણ રહ્યું નહીં, એટલે અમે રાજી થઈને અહીંયા આવ્યા છીએ અને તમારા બધાનો ભાવ જોઈ અતિ રાજી થયા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે જુનાગઢ રાધારમણ દેવ પ્રદેશનો આ સત્સંગ સમાજ છે અને જુનાગઢપતિ રાધારમણ દેવ અતિ દયાળુ છે. આજે એમના પ્રતાપે આ સત્સંગ ખૂબ વિકાસને પામ્યો છે, ફાલ્યો ફૂલ્યો છે. પણ અમે એટલી પ્રાર્થના ચોક્કસ કરીએ કે માત્ર શારીરિક એટલે કે ભૌતિક રીતે વિકાસ થાય એટલું જરૂરી નથી, આપણા જીવનની જીવનની અંદર આધ્યાત્મિક વિકાસ થાય અને સિદ્ધાંતોથી સમૃદ્ધ બનીએ. આપણે સંખ્યાથી સમૃદ્ધ છીએ પણ એ સંખ્યાની અંદર મજબૂતી સિદ્ધાંતની આવે. જેમ શરીરની અંદર પ્રાણની કિંમત છે એમ સત્સંગની અંદર પણ સિદ્ધાંતોની કિંમત છે. એટલે સિદ્ધાંતો સહિત ભગવાને બાંધેલી મર્યાદાઓ સહિત મહારાજે જે શિક્ષાપત્રી વચનામૃત દેશુભાગનો લેખ સત્સંગી જીવન આદિ ગ્રંથોની અંદર મહારાજે જે આપણને માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલી અને ભગવાનને જો રાજી કરીએ તો મને એમ લાગે છે કે આ સંસારની અંદર આ આપણો છેલ્લો ભવ છે અને હવે પછી આ જન્મ મરણના ફેરામાં આવવું પડે નહીં. ભગવાન સહેજે સહેજે આપણા ઉપર રાજી થાય એટલે આ જુનાગઢ રાધારમણ દેવ સત્સંગ સમાજ એ એટલો સમૃદ્ધ થાય, જ્ઞાને કરીને, સમજણે કરીને અને સિદ્ધાંતે કરીને દ્રઢ થાય. નિયમ નિશ્ચય મહારાજે સત્સંગીની વ્યાખ્યામાં બહુ સુંદર લખી નાખ્યું કે જેને નિયમ નિશ્ચય અને પક્ષ દ્રઢ હોય એનું નામ સત્સંગી. એટલે જે સત્સંગી પોતાની જાતને આપણે ઓળખાવતા હોઈએ, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી અને ભગવાન સ્વામિનારાયણના આપણે આશીર્વાદ કેળવતા હોઈએ, તો આપણે સંપૂર્ણ પરિપૂર્ણતા રીતે ભગવાનને સમર્પિત થઈએ. પછી એમાં પોતાનું કહ્યું, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર લખ્યું કે એક આજ્ઞા એ કરીને કાશી બુરાનપુર રહેતા હોય અને એક આજ્ઞા લોપીને નજીક રહેતા હોય તો અમને કોણ વાલું છે. વચનામૃતમાં તમે બધા અભ્યાસી છો એટલે તમને ખ્યાલ છે. મહારાજે કીધું અમને તો જે આજ્ઞા કરીને ભલે કાશી બુરાનપુર રહેતો હોય, નજીકની સેવા નથી પ્રાપ્ત થઈ પણ આજ્ઞામાં છે માટે અમારા માટે એ વાલો છે અમને, મહારાજે એમ લખ્યું. એટલે આ બધા ઉપાયો ભગવાન શ્રી હરિ સ્વયં બતાવતા ગયા છે આપણને. ત્યારે એ ન્યાયે આપણે જો વાત કરીએ તો ભગવાનની આજ્ઞામાં આપણે રહીએ અને ભગવાનને રાજી કરી શકીએ તો મને એમ લાગે છે આપણે આજે સત્સંગનો દાખલો કરીએ છીએ એ આપણો સફળ થાય અને ભગવાને આપણા ઉપર રાજી થવાનું ભગવાનને પણ મન થાય. એટલે ખરેખર બહુ આનંદ સાથે અમે કહીએ છીએ કે માળિયા અને આજુબાજુના વિસ્તારના સત્સંગ સમાજ, ખાસ કરીને મારા યજમાન પરિવારે ખૂબ સારો દાખલો કર્યો. ભગવાને સદલક્ષ્મી આપી હોય, મહારાજે એક વાત વચનામૃતમાં પણ બહુ સુંદર લખી, મહારાજે કીધું કે જ્યારે સદલક્ષ્મી હોય અને સારા પ્રસંગની અંદર ન વપરાય, શુરવીરતા હોય અને ખરેટાણે ન વપરાય, પોતાની સમજણ હોય એ ખરે સમયે જ્યારે આપણે એને ન એને પ્રતિપાદન કરીએ કે ઉજાગર કરીએ તો મહારાજ કે બધું વ્યર્થ છે. એટલે ભગવાને સદલક્ષ્મી આપી છે, પોતાના પરિવારનું કલ્યાણ થાય, પોતાના કુટુંબીજનોનું કલ્યાણ થાય, એટલું જ નહીં પણ અનંત હરિભક્તો જે આ કથા શ્રવણના માધ્યમથી ભગવાનના વાલા થશે, સત્સંગી બનશે, ભગવાનના નજીક આવશે, ભગવાનની ભક્તિમાં અગ્રેસર થશે, આજે એમના પણ મોક્ષનું સાધન આજે યજમાન પરિવારે આ કથાનું આયોજન કરી અને સુંદર મજાનું આવું પ્રસંગનું નિર્માણ કરેલું છે. તો અમે રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે યજમાન પરિવાર તેમજ સમસ્ત માળિયા અને આજુબાજુ વિસ્તારના સત્સંગ સમાજને ભગવાન પોતાના રૂડા આશીર્વાદથી એટલા નવાજે કે આ સત્સંગ દિન પ્રતિદિન ફાલે ફૂલે, દિન પ્રતિદિન પ્રગતિ કરે અને નિયમ નિશ્ચય પક્ષમાં દ્રઢ થાય, સર્વાંગી વિકાસ થાય, ક્ષેમ આયુ આરોગ્ય ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ થાય અને ભગવાનના મહિમા સહિત ભગવાનની ભક્તિ એમાં વધારે ને વધારે પ્રીતિ બંધાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી સારાએ માળિયા અને આજુબાજુના સત્સંગ સમાજને અમે અંતરના આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમારા સૌના મનોરથ પૂર્ણ કરે અને ભલામણ કરીએ છીએ કે સત્સંગના કાર્યની અંદર જ્યારે જેવી જેની શક્તિ હોય, ખાસ કરીને યુવાનોને, કારણ કે ઘણી વખત યુવાનો એવું વિચારતા હોય કે આપણે જ્યારે ગરડા થશું ત્યારે ભગવાન વધશું, પણ એમ વિચારો કે ધ્રુવ પ્રહલાદ કરતા તો ઘણા ગેડે થઈ ગયા. ધ્રુવ પ્રહલાદે જે ઉંમરમાં ભક્તિ કરી હતી એના કરતા તો આપણે ઘણા બધા ગેડા ગણાય. એટલે આપણે આપણી સમજણને, જાગૃતિને અત્યારે કામ સેવા સત્સંગની કરવાનો આપણો સમય છે. એટલે જેના યુવાનોને, બધા બાળકોને નિયમિત મંદિર જવાનો નિયમ રાખજો, જોકે અહીંયા સત્સંગ બહુ ફૂલ્યો છે પણ છતાંય ભલામણ કરીએ છીએ યુવાનો બાળકો નિયમિત મંદિર જાય, પૂજા કરે, માળા કરે, ભગવાનને રાજી કરવા માટે અને સત્સંગને જ્યારે જ્યારે જરૂર પડે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોની રક્ષા માટે અને સિદ્ધાંતોના પોષણ માટે જ્યારે જ્યારે આપણી જરૂર પડે ત્યારે બહેનો ભાઈઓ તમામ સત્સંગ સમુદાય એકજૂથ રહી અને ભગવાનને રાજી કરવાને માટે આપણે તત્પર રહીએ તો ભગવાન આવા સત્સંગીઓને બળ આપે, બુદ્ધિ આપે, ઐશ્વર્ય આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. દરેક હરિભક્તો ખૂબ ધ્યાન દઈને ભગવાનનું ભજન કરજો એ જ ભલામણ સાથે યજમાન પરિવાર સહિત બધા હરિભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહેજાન સ્વયં.